ને ભોગવતા જીવની બુદ્ધિ સર્વ દુઃખના અત્યંતિક અભાવનું કારણ એવા મોક્ષ માર્ગરૂપ ભેદ અભેદાત્મક રત્નાત્રયમાં એકાગ્ર થાય. કહ્યું છે કે અર્થાત ઘણું કરીને દુઃખી મનુષ્યો ધર્મમાં તત્પર થાય છે. જ્ઞાનીઓ કહે છે કે તે પાપ પણ ઘણું સારું હે જ્ઞાનીઓ કહે છે હે જીવ, તે પાપ પણ ઘણું સારું છે જે પાપનો ઉદય જીવોને દુઃખ આપીને પણ શીઘ્ર મોક્ષે જવાય એવા ઉપાયમાં મતીને પ્રેરે છે. એમ એવું પાપ પણ એમ કે ઉદયમાં જો જીવોને દુઃખ આપીને પણ છતાં શીઘ્ર મોક્ષે જવાય એવા ઉપાયમાં મતીને પ્રેરે છે તે પાપ પણ ઘણું સારું છે. તે પાપોદય પણ જીવોને એક પ્રકારે ઉત્તમ છે કે જેથી દુઃખને ભોગવતા જીવની બુદ્ધિ સર્વ દુઃખના અત્યંતિક અભાવનું કારણ એવા મોક્ષ માર્ગરૂપ ભેદ અભેદાત્મક રત્નાત્રયમાં એકાગ્ર થાય. બાકી તો કહે છે કે દુઃખી મનુષ્ય ધર્મમાં તત્પર થાય છે. જો દુઃખ પડે તો જ ધર્મ યાદ આવે, નહીં તો સંસાર યાદ રહે સુખમાં.
પુણ્ય કર્મનું ફળ બતાવે છે. જ્ઞાની કહે તે ઈષ્ટ નહીં, પુણ્યો પણ સુખદાય, જીવને રાજ્ય દઈ ત્વરિત ઉપજાવે દુઃખલાય. હે જીવ, જ્ઞાનીઓ કહે છે કે તે પુણ્ય પણ બહુ સારા નથી કે જે પુણ્ય જીવને રાજ્યાદિ સંપત્તિ આપીને પણ નરકાદી અસહ્ય દુઃખ દાવાનળમાં નાખે છે. પોતાની શુદ્ધાત્મ ભાવનાથી ઉત્પન્ન થયેલ વિતરાગ પરમ આનંદ એકરૂપ જે સુખનો અનુભવ છે, તેથી વિપરીત જોયેલા સાંભળેલા તથા અનુભવ કરેલા ભોગોની આકાંક્ષારૂપ નિદાન બંધ સહિત જ્ઞાન તપ દાનાદિ વડે ઉપાર્જન કરાયેલા પુણ્યકર્મ હેય છે. કારણ કે નિદાનવાળા પુણ્યથી ભવાંતરમાં રાજ્યાદિ વિભૂતિ પામીને અજ્ઞાની જીવ વિષય ભોગોને તજી શકતા નથી, તેથી તે પુણ્યાદિની સમાપ્તિ થયા પછી જીવ નરકાદિ ગતિના દુઃખ પામે છે. રાવણ નિદાન બંધ કરીને પ્રતિનારાયણ થયો અને ભોગોમાં આશક્ત થઈને મરણ પામી દુર્ગતિએ ગયો, તે કારણથી પુણ્ય પણ હેય છે. જે નિદાન રહિત પુણ્યવાળો પુરુષો છે તે તો ભવાંતરમાં રાજ્ય આદિ વૈભવ પામીને પણ તેનો ત્યાગ કરીને જીન દીક્ષા ધારણ કરીને બળ દેવાદિની સમાન ઉદ્વગામી થાય મોક્ષગામી થાય છે. કહ્યું છે કે ઉદ્વગા બલદેવાહા શિવની નિર્દાન ભવાંતરે, પૂર્વમાં જેને નિદાન બંધ કર્યો નથી એવા બળદેવો ઉદ્વગામી થાય છે. અહીંયા પુણ્ય કર્મનું ફળ બતાવે છે કે પુણ્ય કરવાથી દેવગતિને સારું મળે છે, પણ બહુ પુણ્ય પણ સારું નથી કે જેથી પુણ્ય જીવને રાજ્ય કે ચક્રવર્તી જેવી સંપત્તિ મળે અને તે ભોગવીને એમ કે અનુભવ કરે છે અને તેથી એમને વિષયાદિમાં ગળા ડૂબરે, તેથી પાપ થાય છે અને પછી નરકાદિ ગતિને પામે છે. રાવણ પણ નિદાન બંધ કરીને પ્રતિનારાયણ થયો અને ભોગોમાં આસક્ત થઈને મરણ પછી તે દુર્ગતિએ ગયો, એટલે પુણ્ય તજવા યોગ્ય છે.
સમ્યક વિવર્તન પૂર્ણપૂર સારું નથી. નિદર્શન સન્મુખ જો સ્મરણ તો તે શ્રેષ્ઠ, નિદર્શનથી વિમુખ જીવ પુણ્ય તે નહીં ઇષ્ટ. હે જીવ, પોતાના આત્મસ્વભાવરૂપ સમ્યક દર્શનની સન્મુખ થઈને જો મરણ થાય તો પણ ઉત્તમ છે. પણ હે જીવ, પોતાના આત્મદર્શનથી વિમુખ થઈને જો તું પુણ્ય કરે છે તો પણ તે સારું નથી. પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપ નિર્દોષ પરમાત્માની અનુભૂતિની રૂચિરૂપ સમ્યક દર્શનથી સન્મુખ થઈ તો થઈ જો તારું મરણ થાય તો પણ સારું છે. પણ સમ્યક દર્શન વિનાનું પુણ્ય પણ જીવને હિતકારી નથી. સમ્યક રહિત જીવો પુણ્ય સહિત હોય તો પણ પાપ જીવ કહેવાય છે, અને સમ્યક દ્રષ્ટિ પૂરો ભવે ઉપાર્જન કરેલા પાપના ફળને ભોગવતા છતાં પુણ્ય જીવ કહેવાય છે. તેથી સમ્યક સહિત મરણ પણ ઉત્તમ છે. જ્યારે સમ્યક રહિત જીવોનું પુણ્ય પણ કલ્યાણકારી નથી, કારણ કે નિદાન બંધવાળા પુણ્યથી આ જીવ બીજા ભવમાં ભોગોને મેળવી તેમાં મોહ કરી પછી નરકે જાય છે. કયું છે?
પછીની લીટી પૂરી કરી નાખો. જે કહ્યું છે, કહ્યું છે ને, હા, એ ગુજરાતીમાં એનું ભાષાંતર છે ને, એ પૂરું કરો.
સમ્યક દર્શન સહિત નરકવાસ પણ ઉત્તમ છે, પણ તે વિનાનો દેવલોકનો નિવાસ પણ સુખકારી નથી, અર્થાત શ્રેયરૂપ નથી.
57 અને 58 56 થી સરખાયેલો છે. બરાબર છે. 56 ની ગાથાની વાત શું છે? દુઃખ માંથી પણ જો ધર્મ સ્ફુરે, સંસાર ઉપર કંટાળો આવે, મોહ ઓછો થઈ જાય, આંખ ઉઘડી જાય, અહીંયા જે એ ધર્મ મોક્ષનો ઉપાયમાં જીવ ભાયો જાય તો, બાકી સામાન્ય વાત નથી કરતા. આમ થાય ને પછી આમ થાય, પછી આમ થાય, એની વાત નથી. સિદ્ધાંત સમજાવે છે આચાર્ય. એ કહે છે કે તને દુઃખનો ઉદય હોય તો પણ જો મોક્ષને પ્રેરે એવો ઉપાય થાય તારાથી, તો એ દુઃખનો દુઃખ પણ એ પાપ પણ સારું છે. બતાવવું છે શું? કે જીવ ગમે તે કરીને આ સંસારના મોહથી પાછો ફરે, પછી લાગે કે કાંઈ જીવવા જેવું રહ્યું નથી, હવે કોઈ સ્વાદ નથી, તને સંસાર ખારો લાગ્યો ને, તો એનો ત્યાગ કરવાનો ભાવ આવે અને એના ઉપાયની અંદર જોડાઈ જાય, પછી સંસારને સુધારવાના ઉપાયમાંથી નીકળી જાય. અત્યારે શું કરીએ છીએ કે મુશ્કેલી આવે, દુઃખ આવે, પણ ઉપાય શું કરીએ? સંસારને સુધારવાનો ઉપાય કરીએ. આવેલી મુશ્કેલી દૂર થાય, દુઃખ દૂર થાય, પ્રતિકૂળતા દૂર થાય, બધું અનુકૂળ થઈ જાય, તો આ કઈ સંસારમાં વાંધો છે જ નહીં. એટલે અહીંયા આ 56 ગાથા આપણને એ કહે છે કે જે દુઃખને ભોગવતા જીવની બુદ્ધિ સર્વ દુઃખના આત્યંતિક અભાવનું કારણ એવા મોક્ષ પ્રત્યે વળે, કે જો મને આ દુઃખ છે એ નથી જોઈતું, તો સર્વ દુઃખનો અભાવ એક પણ પ્રકારનું, આજે તો મારું ઉદયમાં આવ્યું છે પણ ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ મને ન હો, આવા વિચાર તરફ જો એની બુદ્ધિ જાય, આવો વિચાર જો જીવ કરે અને મોક્ષના ઉપાયમાં પ્રવૃત્ત કરે તો એ દુઃખ અથવા એ પાપ એને ઉપકારી છે. તો પાપ પણ ક્યારે હિતકારી છે? કે જેના પરિણામમાં એને સંસાર તરફનો આત્યંતિક અભાવનો ભાવ થાય, ટેમ્પરરીને. શબ્દ મૂક્યો છે કે આત્યંતિક અભાવ, સર્વ દુઃખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ છે. સર્વ દુઃખનું અને સર્વ વૈરાગ્ય, બરોબર છે. વૈરાગ્ય આવે એટલે ક્ષણિક વૈરાગ્ય નહીં, તાત્વિક વૈરાગ્ય. તો એ ગાથામાં એટલું સૂત્ર આપે છે કે તો આવું હોય તો ભલે તને પાપનો ઉદય થયો, ભલે તને પાપનો. આપણે બહુ ડિટેલ્સમાં નથી જતા, પણ આગમમાં કથા આવે છે કે એકે બહુ દુઃખી હતો, ભૂખે મરતો હતો, અને એને જોયું સાધુને કે બહુ સારી સારી ગોચરી મળે છે, એટલે એને ભાવ થયો કે હું દીક્ષા લઈ લઉં તો સારું. એની દીક્ષા લીધી એટલે ગામ આખાની અંદર ચર્ચા થવા માંડી કે જો આ કાલે સકોરું લઈને ફરતો તો હાંજ સુધીમાં પણ કોળીઓ ધાન નહોતું મળતું, એટલે આડે તો દીક્ષા લીધી અને જલસો થઈ ગયો અને ધર્મની અવહેલના થવા માંડી. તો અભયકુમારની પાસે વાત આવી, એ તો બહુ બુદ્ધિશાળી હતા, એટલે એણે તો ઉપાય કર્યો કે એકદમ ગામની ચોકની વચની અંદર બધી વસ્તુ, સારા સારા આભૂષણો, ખાવાના પદાર્થો બધું મૂક્યું અને કે તમારો સંસાર છોડીને આવો, હાલો આની ટીકા કરો છો, તમને બધું આપું અને બીજું માગો એ આપું. લેવો છે, દીક્ષા લેવી છે. આને જે ભાવ થયો હતો કે હવે હું આનાથી છૂટીશ અને આ મોક્ષનો ઉપાય થાય, એની અંદર એ પ્રવર્તનમાં થયો હતો. તો ઘણી વાર એમ કે તમને આપી દે પણ કરવું છે, એટલે ત્યાં એ વાત સમજવાની આ છે. બહુ મેં કહ્યું ને દરેક વાતને મૂળથી પકડવી, કે તમને પાપનો ઉદય હોય, તમને દુઃખનો ઉદય હોય, શરીર ઉપર એટલું બધું વ્યાધિનો ઉદય હોય તો શરીર પ્રત્યેનો મોહ તૂટે, તૂટે નહીં. આપણે માનીએ છીએ તૂટતો નથી, પણ કોઈ જીવ એવી રીતે જો બરોબર ભગવાનના વચનો એના હાથમાં આવ્યા અને એ વિચારમાં પડી જાય તો એને એમ થાય કે જન્મ એ જ દુઃખ છે. જન્મ દુઃખમ, જરા દુઃખમ, મૃત્યુ દુઃખમ, અહો દુઃખો હું સંસારો. અરે આ સંસાર જ દુઃખમય છે એવો એને ભાવ થયો. વાત તો એને શરીરના દુઃખથી હતી, પણ પોતાને પણ જ્ઞાન સ્વરૂપ છે ને, તો પછી વિચાર બે આવે, એક દુઃખનો આવે અને એક એનાથી છૂટવાનો આવે, અને છૂટવાની અંદર એમ થાય કે હું ગમે તેટલા ઉપાય કરીને આને સુધારવાની વાત નહીં, આ મૂળ દુઃખનું કારણ છે, આ મૂળ જવું જોઈએ, જન્મ જ જવો જોઈએ, મૃત્યુ સુધારવાની વાત નથી. વાત બેસે છે અત્યારે આપણા પ્રયત્નો બધા? મૃત્યુ સુધારવાના. જ્ઞાની જ્યારે વિચાર કરે છે ત્યારે કહે છે કે જન્મ એ જ દુઃખનું. જો જન્મ નથી તો સંસારમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. વિચારો, જો જન્મનો અભાવ છે તો દુઃખના અનંત પ્રકારમાંથી એક પણ દુઃખનો પ્રકાર જીવને નથી. પેલા આ સમજાય નહીં, પેલા રહેવાનું રહેવાનું તો કર્મમાં, પેલા મગજની અંદર એ બેસે કે મારે એવી સાધના કરવી છે અજન્મા થવું છે. હવે મારે જે ઉપાય કરવા છે, જે પ્રયત્ન કરવો છે, એવો કરવો છે કે મને હવે આ જન્મ જ ન હો. એ પછી જે ભાષા જે વાપરવી વાપરજો, એવું બધું બહુ મળશે, પણ મૂળ વાત પકડવાની છે. અને એને આત્મસિદ્ધિમાં કહ્યું છે દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ, આત્યંતિક વિયોગ. હવે કદી મને દેહની પ્રાપ્તિ ન થાય. તમામ દુઃખો ભોગવવા માટેનું માધ્યમ શું? દેહ વિના દુઃખનો ભોગવટો શક્ય નથી. તો ત્યાં આ વિચારમાંથી આ વિચાર આવે એટલે જ્ઞાની આવી ગાથા મૂકે છે કે અતિ સુંદર તે પાપ પણ જો સમજીએ નહીં તો ગાથાનો અર્થ પકડાય નહીં, ગંભીર આવે નહીં, અને આપણને એમ થાય કે હાયલા કરે છે બધું, લ્યો પાપે દુઃખમય છે, સુંદર છે તો કર્યા કરો પાપ. સીધો સુપરફ્લુઅસ વિચાર થાય તેમ થાય કે પાપ કરવામાં કઈ કીધું, હવે આ ગાથામાં જ કહે છે પાપે સુંદર છે. વિચાર કરો કે પાપમાંથી એને સમજ આપી છે એટલા માટે કે એને મોક્ષ માર્ગરૂપ ભેદ ભેદાત્મક રત્નત્રયમાં એકાગ્ર થાય. અને સામાન્ય રીતે જીવનું દુઃખ આવે ત્યારે ઈશ્વર ભણી જાય છે. આ ક્યાં અધ્યાત્મ સંસ્કૃતિની અંદર એનો જન્મ થયો હોય તો આ પૂર્વનું પુણ્ય. મહાભારતની અંદર કુંતીએ ભગવાને વરદાન માગવા કહ્યું તો શું કહ્યું? અમને આપત્તિ આપો પ્રભુ. ભગવાન જ્યારે આખું મહાભારત જીતાઈ જાય છે, રાજ આવે છે, હવે કુંતીને કહે છે તે સુખ સહન કરવામાં કંઈ બાકી નથી, તારા પાંચ દીકરા આ બાજુ, એક દીકરો ઓ બાજુ, અને આવું યુદ્ધ અને બધા ગયા, બોલ હવે તારે શું જોઈએ છે? તો કે ભગવાન આપત્તિ આપો. આપત્તિમાં આપનું સ્મરણ સતત રહે છે. એ આ આર્ય સંસ્કૃતિમાં બને, અન્ય સંસ્કૃતિમાં આ વાત સમજી શકાય જ નહીં, બેસે જ નહીં. કે કોઈ અમેરિકાની અંદર, ઇંગ્લેન્ડની અંદર કે અન્ય દેશોમાં જે ભૌતિકવાદી છે એમાં આપત્તિ આપો અને પ્રભુનું સ્મરણ રહે એ મને ઉપકારી થાય એવી વાત ક્યાંય બની નહીં. આત્મસાધન સૂજે છે, સૂજે એને. એટલે અહીંયા આ ગાથા જે કીધી છે ને એમાં ક્યાંય આ ગાથાના અર્થમાં આપણે એનું ઊંડાણ છોડી ન દેવું જોઈએ. બરોબર છે. હવે 57 હવે જે ગાથા 57 આપણે 56 પૂરી કરી, 57 ની અંદર વાત કરો. 57 શું કે છે? પુણ્ય પણ સારું નથી, જો રાજ્યાદિ સંપત્તિ પ્રાપ્ત થાય અને જીવનો સંસારનો મોહ વધી જાય, પર પ્રત્યેનો રાગ વધે, પર પ્રત્યેનું બંધન વધે, પર પ્રત્યેની આસક્તિ વધે, તો આ આસક્તિ વધે એવા આપણે, એ તો આપણા માટે કલ્યાણનું કારણ, ઉદય તો ભાગ્યનો છે, પણ ભાગ્યનો ઉદય પરિણામકારી નર્કનું છે. કહેવત છે કે રાજેશ્વરી નર્કેશ્વરી, શું કામ? કે આટલો બધો પુણ્યનો ઉદય થયો છે પરંતુ એ પુણ્યના ઉદયનું ફળ તો એને, એની તો મોહ દશા તીવ્ર થશે, એ તો વધશે. એટલે આપણને પેલા કયા પાઠમાં કહ્યું? કે અમને રાજનો નાનો એવો ઉલ્લેખ બે લીટીનો કરે પણ કૃપાળુ દેવે સરસ વાત મૂકી છે. 277 પાના ઉપર કીધું છે, એમાં કહ્યું છે કે પરમાત્માની ભક્તિ જેને પ્રિય હોય એને કઠણાઈ ન આવે, એને જો કઠણાઈ ન આવે તો એને પરમાત્માની ભક્તિ જ નથી એમ સમજવું. જો સમજ હજી ઊંધી જ ચાલે છે, હજી સમજ ઊંધી જ ચાલે છે, બુદ્ધિવાદ ઉપર જ ચાલે છે. સ્પષ્ટ કીધું કે જેને પરમાત્માની ભક્તિ ન હોય એવા પુરુષને કઠણાઈ ન હોય, પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે એને કઠણાઈ ન હોય તો એને પરમાત્માની એને ભક્તિ જ નથી એમ સમજવું. પછી કહે છે કે ભક્તિ જો કઠણાઈ ન આવે તો એ સમજવું કે આ કંઈક ક્યાંક વાંધો છે. એટલે પ્રશ્ન કર્યો હતો કે અમને કઠણાઈ કેમ રહે છે વેપારમાં સૌભાગભાઈ, તો ત્યાં કૃપાળુ દેવ સમજ આપે છે કે કઠણાઈ જો ન હોય ને અને તમને પરમાત્માની ભક્તિ હોય તો જરૂર વિધાતા ચૂકી ગઈ છે, તમને જો બધી સગવડતા આપી દે તો. તો કે છે કઠણાઈ તો ઘટારત હતી અને કઠણાઈ માયાની છે, પરમાત્માના લક્ષની એ સરળાઈ છે, કઠણાઈ નથી પણ સરળાઈ છે. રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું અને દેહધારી રૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું. બરોબર છે ને? રાજાએ અને વર માગવા કહ્યું, દેહધારી થઈને પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું. ત્યારે રાજાએ માગ્યું કે હે ભગવાન, આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી. આવી જે રાજ્યલક્ષ્મી તે મને આપી છે તે ઠીક નથી. આ તું માગવાનું કે છે તો કહું છું કે તે મને આવું આપ્યું, રાજ આપ્યું. તારો પરમ અનુગ્રહ જો મારા ઉપર હોય તો પંચ વિષયના સાધનરૂપ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન આવે એવું વરદાન આપો. એટલે પુણ્યનો ઉદય, ભાગ્યનો ઉદય, બધી અનુકૂળતા, એમાં પણ જો જીવને મોક્ષનું લક્ષ નથી તો એ ઉદય પુણ્યનો પણ અંતે અહિતકારી છે. પુણ્યનો ઉદય પણ અહિતકારી છે, સમજ આ રીતે લેવી. પાપનો ઉદય પણ હિતકારી છે જો પ્રભુ પ્રત્યેની પ્રીતિ હોય તો, કારણ એ પ્રભુની સન્મુખ રાખશે. અને પુણ્યનો ઉદય થશે તો પ્રભુની સન્મુખ થવાના ચાન્સીસ ઓછા થતા જશે. ટાઈમ જ નહીં રહે, પ્રવૃત્તિ જેટલી, વ્યવસાય જેટલો, સુખના સાધનો જેટલા, એ ભોગવવામાંથી જ નવરો ન થાય. ઘણી વાર કે ને એટલું બધું સુખ મળ્યું છે, શું કરવું ને કેમ વાપરવું ને કેમ ભોગવવું. હવે એ ઉપાધિની અંદર થવો તો એ જે કે વ્યવસાય છે એની સાથે સંકળામણ હોય, પોતાની સંકળાયેલું હોય, એને કોઈ અવકાશ ન મળે સાધનાનો કે કોઈ પણ પ્રકારના સત્કાર્ય કરવાનો સમય ન હોય. પૈસા જોતા હોય તો લઈ જાઓ, પછી મારી પાસે સમય નથી. એટલે અહીંયા કહ્યું છે કે એ તો જે પુણ્ય જીવને રાજ્યાદિ સંપત્તિ આપીને નરકાદિ દુઃખના દાવાદળમાં નાખે છે. તો અહીંયા એ આપણને કહ્યું છે કે જ્ઞાની કહે તે ઈષ્ટ નહીં, પુણ્યો પણ સુખદાય, જીવને રાજ્ય દઈ ત્વરિત ઉપજાવે દુઃખ લાય. અરે રાજ આપીને પણ જો નરકમાં જ જવાનું હોય, અને એટલા જ માટે કહ્યું કે કદી પણ સ્વર્ગની કામના કરવી નહીં, મહાભયાનક અને છેતરપિંડી જો હોય તો એ સ્વર્ગની છે, સંકિત વિનાના. જો જીવને આત્મકલ્યાણની રુચિ નથી, આત્મતત્વનો પરિચય નથી, પોતાની ઓળખાણ નથી અને મરી ગયો તો ભોગમાં જીવ્યો અને ભોગની વાંછામાં મરી ગયો, પણ પુણ્ય ખૂબ કર્યું હતું, ખૂબ દાન દીધા હતા, ઘણે કંઈક ને ઉપકાર કર્યા હતા, એટલે મળ્યું કયું? સ્વર્ગ. સ્વર્ગની અંદર મળવાના કારણે થયું શું? સ્વર્ગલોકની સ્થિતિ બતાવે છે કે કેટલું આયુષ્ય, તો કે મિનિમમ 10,000, અને એક એક નાટક ચાલે ત્યાં એ 10,000 વર્ષ સુધી ચાલે, એનો કાળખંડ બતાવ્યો છે. કેમ કે હજારો વર્ષના આયુષ્ય કેમ પૂરા થાય? હિંચકા ખાતા હોય, બગીચામાં ફરતા હોય, ઝૂલે ઝૂલતા હોય, વિમાનોમાં ફરતા હોય, કામ સુખ ભોગવતા હોય, એમાં હજારો વર્ષ વીતી જાય, ખ્યાલ જ ના આવે. હજારો વર્ષનું આયુષ્ય કેવળ પુણ્યના સુખના ઉપભોગમાં જ વ્યતીત થાય, અને ખૂબ આનંદ. કમાવાની તો ચિંતા નહીં, નોકરીએ જવાનું નથી, રસોઈ કરવાની નથી, નળના ટાઈમની વ્યાચા નહીં, કામવાળા આવશે કે નહીં ચિંતા નથી કરવાની. કલ્પવૃક્ષ જેવી વાત છે, એ જે વિચાર કરે છે એ સુખની સામગ્રી એને ઉપલબ્ધ થઈ જાય છે, શરીરમાં વૃદ્ધાવસ્થા નથી. અલે બહુ સ્વર્ગનું વર્ણન વાંચવું નહીં હો, મોક્ષ ભૂલાઈ જાય. કેમ કે આપણે સ્વર્ગના પ્રભાવમાં આવી જાય, અને આપણને અત્યારે આપણે મૂંઝાય છીએ એ આ પૂતગલના પ્રભાવથી મૂંઝાયા છીએ, એટલે આપણને માર્ગ મળતો નથી અથવા આપણે માર્ગે ચાલી શકતા નથી. પુણ્યનો પ્રભાવ ઘણો છે આપણા ઉપર, પૂતગલનો પ્રભાવ ઘણો છે, અને એ પૂતગલ અનુકૂળ થયા તો પછી વાત મૂકી દો. બતાવ્યો બોલાવ્યો. જ્ઞાની કહે છે કે આ વસ્તુ સમજ, એટલા માટે દેવલોકની અંદર સુખ નથી એમ જ્યારે મૂક્યું, આટલું વર્ણન કર્યા પછી એ કહે છે દેવલોકમાં સુખ નથી, અને એને માટે એ મૂક્યું કે જે આ દેવલોકની અંદર છે એની પ્રાય ગતિ નરક નિકાય. અને એટલે 6 મહિના આયુષ્યના બાકી રહીએ, જ્યારે હજારો વર્ષનું આયુષ્ય હોય પણ 6 મહિના બાકી રહીએ એટલે એને ખબર પડી જાય, અને જેવું માથે મોત જુએ એટલે અત્યાર સુધી હજારો વર્ષ સુધીના ભોગવેલા વૈભવો છે, ઐશ્વર્ય છે, એને યાદ કરીને માથા પછાડી પછાડીને, અને એને એ આર્ત ધ્યાનની અંદર, અને અવધિ જ્ઞાન છે, ખબર છે ક્યાં જવાનો છે, કઈ ખાડમાં કીડા રૂપે થવાનો છે, અને કેવા કેવા અથવા તો નરકીમાં જવાનો છે. આ દેવલોકની એવી દુર્દશા છે, જીવનભરના દુઃખ સારા પણ એ 6 મહિનાના દુઃખ જ્ઞાની કે છે એના જેવું સંસારમાં એક જીવનભરના મનુષ્ય ગતિમાં જીવનભરના દુઃખ સારા દારિદ્રના, પણ દેવલોકની અંદર જે 6 મહિનાની અંદર એને પોતાને આ બધું છોડી આ બધું સાથે હોય આવી ધારે બધું થઈ જાય એવી બધી છે ત્યારે પણ શક્તિ છે, પણ એ અકારું લાગે છે ત્યારે, અરે રે. અને હવે કોઈ સંયમના જીવનની કોઈ ત્યાં વ્યવસ્થા નથી. સંવર તત્વ દેવલોકમાં નથી, નિર્જરા તત્વ દેવલોકમાં નથી. એ સંકેતી જાય છે, બાકી તો બધા પોતામાં જ પડ્યા છે. સંકિતિ એટલે પોતે સંબરમાં, એટલે સંયમ ધારણ ન કરી શકે, એ વધારે પડતો આમાં સમય આપી શકે, નિર્જરા ન થાય. એને મોક્ષ લેવો હોય તો ફરી મનુષ્ય જન્મ ધારણ કરે તો જ મોક્ષ થાય, નહીં તો નથી. સર્વ કર્મનો ક્ષય કરવા માટે એને સંયમની સાધના જોઈએ. અરે મોક્ષ એટલે સર્વથા સત્તામાં રહેલા કર્મો પણ જવા જોઈએ, એ કઈ ન થાય, એ બહુ તો પાપથી બચે. તો ક્રમ જે કીધો છે મોક્ષનો, કે ભાઈ દેવગતિમાં મોક્ષ નથી, શું કામ? દેવગતિમાં એને ભગવાનની વાણી સાંભળવી સરળ છે, આપણને સમવસન ન મળે, એ જઈ શકે ને, અને એ ગમે તે જગ્યાએ તીર્થંકર બિરાજતા હોય તેને જતા વાર લાગે તો વધારે ચાન્સીસ કોને? તો પછી કેમ લખ્યું કે દેવલોકની અંદર મોક્ષ નથી? પેલો મોક્ષ તો એને મળવો જોઈએ. અહીંયા તો હજારો ગાઉ ચાલીએ તો પણ સત્પુરુષના દર્શન થવા હોય તો થાય, ન થવા હોય તો, એ તો વિમાનો ઉડીને બે સીધો સમાવસનમાં સીટ રિઝર્વ. એટલે કર્મભૂમિ શેના માટે? આ કર્મ ખપાવવા માટે, સંયમની સાધના કરી શકે છે માટે. આ સંયમની સાધના છે. અહીંયા આ ભૂમિની અંદર મનુષ્ય જન્મની અંદર આ સંવર અને નિર્જરા એ એના ચારિત્રનો વિષય છે. ઓલો એના ચારિત્રનો વિષય બની શકતો? કોને પાસે દીક્ષા લે? સુખ એનું બંધન છે, છૂટી ન શકે, એ ગતિ ગતિ જ છે. હવે આપણે એની પાછી આટલી બધી ચર્ચા કરી, સાબિત એ કરવું છે કે કરી શકીએ એટલે આપણે દેવલોકમાં જવું છે, નિયમમાં છે. એટલે આપણે એની જે કંઈ દરેક વસ્તુ જે છે એમાં એનો ભાવ શું છે એ પકડવો, આશય શું છે. કેમ જ્ઞાનીએ દેવલોક આટલો બધો છે પૂતગઢને કરે કેમ એનું મહત્વ ન ગણ્યું? આટલું પુણ્ય કરે ઉત્કૃષ્ટ ત્યારે એને દેવલોકનું આયુષ્ય મળે તેને ઉત્કૃષ્ટ કેમ ન ગણો? અને એ ઠેબા ખાય છે મનુષ્ય જન્મમાં, રોગની અંદર સબળે, દારિદ્ર્યમાં સબળે, તો પણ કીધું કે તારે શ્રેષ્ઠ, તને માનવ ભાવ મળ્યો છે, શુભ દેહ માનવ નો મળ્યો, શુભ દેહ દેવ નો મળ્યો એવું લખ્યું નથી. એટલે અહીંયા કહે છે કે જ્ઞાની કહે છે ઈષ્ટ નહીં પુણ્યનો પણ સુખ દાય, એ પુણ્ય મળે તો પણ ઈષ્ટ નથી જો આ સંસારનું કારણ થતું હોય તો, એ વાત મૂકી છે. એટલે છેલ્લે 58 ની અંદર એનો પુણ્ય અને પાપ બંનેની વાત મૂકીને, મોક્ષનું કારણ થતું હોય તો પાપ પણ શ્રેષ્ઠ છે અને સંસારનું કારણ થતું હોય તો પુણ્ય પણ હિતકારી નથી. આ હેય અને ઉપાદેય આ બંનેનો વિવેક. અને હવે 58મી ગાથામાં શું કીધું? નિજ દર્શન સન્મુખ જો મરણ તોય તે શ્રેષ્ઠ, નિજ દર્શનથી વિમુખ જીવ પુણ્ય તે નહીં. કારણ શું કહે છે? આત્મ સ્વભાવ, હા, આત્મ સ્વભાવ રૂપ સમ્યક દર્શન ની સન્મુખ થઈને જો મૃત્યુ થાય તો તે ઉત્તમ છે. મોક્ષનું કારણ સંકેત છે. અનાદિ કાળનો એનો સંસાર તૂટવાનો ક્રમ શરૂ ક્યારથી થાય? અને સંકેત એટલે શું? ઓળખાણ, અનુભવ યુક્ત ઓળખાણ. પહેલા શ્રદ્ધા, પછી પ્રતીતિ અને પછી અનુભવ. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય. આજે લક્ષ્યમાં નથી, ગમશે નહીં, વાત ગમશે નહીં, હિમાંશુ પૂર્ણ લક્ષ્યમાં છે તો અહીંયા નો આવે. ઈરાદા પૂર્વક એટલે પેલામાં આવ્યું હતું અનિચ્છિત પુણ્ય. આ ઈચ્છિત પુણ્ય છે. જેવું બધું કરે છે શું છે? ઈચ્છિત પુણ્ય. એ દાન આપે છે, શું કરે? ઈચ્છિત પુણ્ય છે કે અનિચ્છિત છે? એ પૂજા પાઠ કરે છે, ઈચ્છિત પુણ્ય કે અનિચ્છિત? બધા ધર્મની ક્રિયા એ પુણ્યની કરે છે. જ્ઞાનીઓ કહે છે તમે પુણ્યની કરો છો, ઈચ્છિત જ કરો છો, અનિચ્છિત પુણ્ય ક્યાં થાય છે? આત્મકલ્યાણ અર્થે જ થાય, પરની ઈચ્છા કરવાનો પ્રશ્ન નથી. હું આ કંઈક સારું કરું, જ્યારે જ્યારે કંઈ વાત થાય છે ત્યારે એ શુભભાવ જોર કરે છે, પરની ઈચ્છામાં શુભભાવ જોર કરે છે, અને શુદ્ધમાં શુભભાવનો અભાવ છે, અને અભાવ છે પણ શુદ્ધની પ્રાપ્તિ પૂર્ણ થઈ શકતી નથી. એ સંજોગોમાં જે કંઈ જીવની તથા ભવિતવ્ય અનુસાર શુભના વિકલ્પો આવે એની અનિચ્છિત પુણ્ય બંધાતું જાય છે. અહીંયા કહે છે કે સમ્યક્ત્વ રહિત જીવો પુણ્ય સહિત હોય તો પણ પાપ જીવ કહેવાય છે. એને જો સંકિત નથી તો ગમે તેવા પુણ્ય જીવ હોય, પુણ્યવાળ હોય તો પણ એ પાપી કહેવાય કે પુણ્યવાન કહેવાય? આ કેવો પ્રશ્ન છે કે આપણે જેમ કહીએ કે આત્માને જાણ્યો નથી અને શાસ્ત્રો બધા મોઢે છે તો એ જ્ઞાની કહેવાય કે અજ્ઞાની કહેવાય? અજ્ઞાની કહેવાય. હવે જેને સંકિત પ્રાપ્ત થયું નથી અને એને ખૂબ ધન સંપત્તિ પદ પદવી ગૌરવ વગેરે બધું પ્રાપ્ત થાય, એ પુણ્યશાળી જીવ કહેવાય કે પાપી? મને એમ થાય કે મારું આટલું પુણ્ય પ્રબળ છે, પાપી લક્ષ્ય કરાવે છે, આત્માનું લક્ષ્ય થવું જોઈએ. આ પાપ પુણ્યમાંથી નીકળી જાઓ, આ શુભાશુભમાંથી નીકળી જાઓ. એ પાંચમા પદમાં કૃપાળુ દેવ કે વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભમ. હજી આપણી બધી ધર્મની ક્રિયા, ધર્મની આરાધના, ધર્મની ઉપાસના, ચારિત્રની ઉપાસના, એ બધી હજુ પાપ પુણ્યના ગણિત ઉપર, શુભ અશુભના ગણિત ઉપર આધારિત છે, શુદ્ધ આત્મતત્વ ઉપર કેન્દ્રિત થતી નથી. એટલે કહે છે કે એ જીવ સમ્યકત્વ રહિત હોય અને પુણ્ય સહિત હોય. રાજા ચક્રવર્તી, એ તો કેટલું પુણ્ય એનું કહેવાય? તો એ કહે છે એને પુણ્યવાન કેવો કે પાપી કેવો? કારણ પરિણામ એનું શું થશે? એ અધિક સંસારની અધોગ પતન તરફ દોરાશે, એને પાપી કહેવાય છે. એટલે સમ્યકત્વ સહિત મરણ પણ ઉત્તમ છે, કારણ કે સમ્યકત્વ રહિત જીવનું પુણ્ય પણ કલ્યાણકારી નથી. કારણ કે નિદાન બંધવાળા પુણ્યથી આ જીવ બીજા ભવમાં ભોગને મેળવી તેમાં મોહ કરી પછી પાછો ફરી નરકે જાય છે. જે પુણ્યનો ઉદય જીવને મોહની વૃદ્ધિનું કારણ થાય, મોહ નાશનું નહીં, મોહની વૃદ્ધિનું કારણ થાય. મને 5 પૈસા મળે અને મારો મોહ વધે સંસાર તરફનો, આવક વધે, કોઈ લાભ થાય, લોટરી લાગે, છોકરાઓ ધંધે ચેડાવે તો આપણને સારી આવક આપતા જાય, આ બધું પ્રાપ્ત થાય, પણ જો મોહ વધવાનું કારણ થાય તો એ તો દુઃખનું કારણ છે. અહીંયા એ દર્શન કરાવ્યું છે કે એ કલ્યાણકારી નથી તારું પુણ્ય. એ પુણ્ય તારું કેમ કે તને આત્મા તરફ અથવા આત્મવિશુદ્ધિ તરફ લઈ જતું નથી, ઉલટાનું આત્માના ભાવો છે એ દૂષિત થવાની સંભાવના વધી જાય છે. અને મોહ જો વધે તો મોહનું પરિણામ સંસાર, મોહનું પરિણામ સંસાર. જેનાથી મોહ ઘટે, મોહ અલ્પ થાય, મોહ ક્ષય થાય, મોહ ક્ષીણ થાય, મોહ મંદ થાય, એવું પાપ આવે કે પુણ્ય આવે? એક આત્માનું કલ્યાણ થાય. આ કલ્યાણનો માર્ગ એ શુભાશુભનો માર્ગ નથી, મોહનાશનો માર્ગ છે. થાય નિવૃત્તિ જે હતી. આ બધા જ કર્મનું કારણ તો મોહ છે, રાગ દ્વેષને અજ્ઞાન. એનું સંક્ષિપ્ત એક નામ કેવું હોય તો મોહ. મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. મોક્ષનો પંથ તો તે છે કે જેનાથી કર્મ બંધ કરાવનારા જે કંઈ કારણો હોય એ કારણોનો અભાવ થાય. એટલે કહે છે કે સમ્યક દર્શન સહિત નરક પણ ઉત્તમ છે, પણ સમ્યકત્વ વિનાનો દેવલોકનો નિવાસ પણ સુખકારી નથી. એ જીવને ત્યારે તો સુખકારી લાગતો જ હોય, પરંતુ જ્યારે એને અંતિમ વેળા આવે છે ત્યારે ખબર પડે છે કે હજારો વર્ષ બધા મારા કામ ભોગના જે ગયા એક સુખકારી નહોતા. અને એને કારણે બંધાયેલો બંધ જુએ, દેખાય ગતિ જુએ પોતાની, તેમ થાય કે ઓહો હો, આમાંથી નીકળવું તો દુષ્કર છે. પર સ્વર્ગે જઈને મોક્ષ ન જાય. દેવલોકમાં દીક્ષા નથી, નહીં તો વરઘોડો આપણા કરતા સારો નીકળે. દેવલોકમાં જો દીક્ષા હોત તો વરઘોડા સારા નીકળે, પણ દીક્ષા નથી. ખાલી ભોગવા, એક દુઃખ ભોગવવા અને એક સુખ ભોગવવા. નરક જેવું દુઃખ ક્યાંય નથી. પણ એમાં જો સંકિતી જીવ હોય તો આટલા વર્ષો સુધી, નરકનું પણ મિનિમમ આયુષ્ય 10,000 વર્ષ, દેવલોકની જેમ જ આમ તો 1,000 વર્ષ એકવાર નરક ગતિનું આયુષ્ય બંધાય એટલે યુગના યુગ વયા જાય. પણ સંકિતી હોય તો સંભાવે વેદતો જાય, વેદે વેદે, એમાં દુઃખ ઓછું નથી થતું, વેદતો જાય છે, પણ એનો સંભાવથી એનું એટલું બધું સમ્યક દર્શન દ્રઢ હોવાને કારણે એ કર્મ બધા નિર્જરી જાય છે. અને એનું જ્યારે મૃત્યુ આવે છે નરક ગતિમાંથી, ત્યારે એને સામે ઉત્તમ ગતિ મોક્ષ દેખાય છે. શ્રેણીક મહારાજા ક્યાં છે તો શું ભોગવતા હશે? કેવળ દુઃખ, એટલે ભોગવવાનું એ વેદતા હોય, એ ભોગવતા નહીં, ભોગવવા વાળો રાડારાડ કરે. ભોગે એ સુખ દુઃખની કલ્પના સાથે જે એક વેદાય એને ભોગવવું કહેવાય. હર્ષોક, રતિ અરતિ, પ્રીતિ અપ્રીતિ, ગમો અણગમો, આ જ્યાં ભાવ આવે કર્મના વેદનમાં એ ભોગવટો, અને એનો કોઈ ભાવ ન આવે ને સંભાવ હોય એ વેદવું. કેવળ જ્ઞાન છે એને, કેવળ જ્ઞાન છે કે આ દુઃખ જ છે, આ સુખ જ છે, આ ખાટું છે, આ ખાડું છે, આ મોડું છે, બાકી કાંઈ એની સાથે એને કોઈ સંબંધ નહીં. પણ એ સ્થિતિ સંકિતીને આવે, સંકિત ન હોય જીવમાં ત્યાં સુધી એ ભોગવવાથી પર થઈ શકતો નથી. સમ્યક દ્રષ્ટિ વિનાનો જીવ ભોગવવામાંથી પર થઈ શકતો નથી. એને વેદન, કેવળ વેદન ન કરી શકે. જેટલા પ્રમાણમાં એને જ્ઞાન છે, ભલે સંકિત ઓછું છે, શ્રદ્ધાનું છે, રુચિનું છે, પણ સંકિત એટલે સમ્યક પ્રકારનું જ્ઞાન છે એને, તો એ એટલા પ્રમાણમાં એ દુઃખને વેદે અને ભોગવે નહીં. એટલે આપણે જેને કહીએ ક્ષમતા રાખે, ધૈર્ય રાખે, હા ન બંધ. પણ એને એટલું ત્યારે એને પોતે ભોગવે ત્યારે વેદે ત્યારે એને બીજા ભાવ કરતો નથી અને બંધાતા નથી, અને આની અંદર એ વ્યાકુળ થતો નથી, એની સમતા તૂટતી નથી. દુઃખમાં પણ સમતા છે, કારણ મમતાનો અભાવ છે. અને નડે છે શું? મમતા, મમતા નડે છે. કંઈ પણ વસ્તુ સાથેનો મોહ અને આસક્તિ હોય એની અંદરનો થોડો ત્યાગ આવે, એવા પ્રતિકૂળતા આવે, તો એ જીવ સહન કરી શકતો નથી. ન સહન કરી શકવાનું કારણ શું? મમતા. જો ચીજ પ્રત્યે મમતા ન હોય તો એ ચીજ હોય કે ગઈ તો આપણને શું બીજું કઈ? આપણે બસમાં ટ્રાવેલ કરીએ, ધર્મશાળામાં જઈએ, અન્યત્ર જઈએ, અને જે જે વસ્તુ ભોગવતા હોય એમાં ભાંગી, તૂટી, બગડી, કાંઈ ખરું? હનાન હું તકે ખરું? કઈ પતી ગયું એમાં, એનું ગમે તેટલું થાય તો આપણને કઈ નથી, કેમ કે મમતા નથી એની સાથે. આપણે હમણાં ખબર છે કે આપણે આપણું કામ કરીને વયા જાય, તારે ક્યાં કાયમ રહેવું છે, આપણે શું કહી આ ક્યાં? પણ પાછું પોતે પોતાના શરીરમાં જેને કાયમ રહેવાનું હોય ને, એક વિચારકે સરસ લખ્યું હતું કે માણસ મકાન બાંધે છે ને, જ્યારે મકાન બાંધે છે જ્યારે એમાં બહુ વખતે બરાબર પ્લોટ મળ્યો હોય ને પછી સરસ પૈસાનો જોગ હોય એટલે બાંધે, એટલે કેટલા કિલ્લા કરે, હવાઈ કિલ્લા, એ એવું મકાન બાંધે કે જેને કોઈ દી મરવાનો જ નથી, કાયમ આમાં જ રહેવાનું હોય, એવી રીતે મકાન બાંધે. એ રાતના જાગીને જુએ કે બરોબર છે ને, ઓલો સ્લેબ બરાબર ભરાણો છે ને, પાણી બરોબર છંટાણું છે ને, એ પાણી છાંટવા 5 વાગે ઉઠે, નડી લઈને બધે મંડાણો હોય. મકાન બાંધે ત્યારે હું કદી મરવાનો નથી, અને કોકના રિસેપ્શનમાં જમવા જાય ત્યારે ફરીથી જાણી જીવવાનો નથી. ખાવા બેસે, ભાણે બેસે, ત્યારે એવી રીતે ખાય છે કે જાણી મને હવે ફરી હું જીવવા, આ છેલ્લું મારું ભોજન, ધીઝ માય લાસ્ટ, ભગવાન ઈસુને છેલ્લું ભોજન હતું, લાસ્ટ સપર કહે છે. એમ દરેક વખતે જમવા બેસે છે ત્યારે વાનગી ઉપર એટલું આકર્ષણ છે એને કે જાણે આ છેલ્લી વાર હું જમું છું. એને એમ નથી કે જમવાનું તો ઘણું બાકી, થોડુંક રાખને, ઓછું રાખને. એ જે થાય તે પણ એની આ ભૂમિકા સમજવાની છે કે એને એકમાં પોતાના નિત્યતાની ભૂમિકા છે અને બીજામાં પોતાની અનિત્યતાની ભૂમિકા છે. એકમાં એ સમજે છે કે હું કદી નહીં મરું અને એકમાં એ સમજે છે કે હું જીવીશ જ નહીં. માટે જે ભોગ મળ્યા છે તે પૂરેપૂરા કસ કાઢીને પણ ભોગ મળ્યો, એટલે એની કોસ્ટ. કેવી મનસ્થિતિ છે! આ સમજણનો અભાવ, આને કહેવાય અજ્ઞાન. અજ્ઞાન એ છે કે એને તત્વની સમજ નથી, એને તત્વની સમજ નથી. એને જે સાંપ્રત જે સ્થિતિ છે ને એનું જે મૂલ્યાંકન કરે છે, બસ આ તાત્કાલિક જે છે એની સામે જ એનું લક્ષ્ય છે. એટલો એ ક્ષણ જીવી છે, એટલે એ સાતત્ય સાથે જોડાયેલો નથી. તો ક્ષણભંગુરતાની સાથે જોડાયેલો માનવી એના સુખ દુઃખના આવા જ વિકલ્પો ચાલ્યા કરે, પણ પરમ તત્વની સાથે જોડાયેલો હોય સમજે કે આ તો આ જ છે ને, હું કાયમ છું, આ જે કંઈ થશે એનું ફળ મારે ભોગવવાનું છે, એવી એની પોતાની મતિ હોય છે. એટલે આ કહે છે કે સમ્યક દર્શન સહિત નરકવાસ ઉત્તમ છે. શાસ્ત્રમાં પણ શ્રણિક મહારાજાને છે, એમ અનેક જીવો અત્યારે જેના કથાનકો છે એ બધાની ગતિ ભગવાનને પૂછવામાં આવી તો ભગવાને તો સ્પષ્ટ કીધું, એમાં કંઈ પક્ષપાત. શ્રેણીક મારો પરમ ભક્ત ક્ષાયિક સંકેતનો ધણી એટલે એને નરકની ગતિ થશે એમ કહેવાય નહીં, એવું ભગવાને ન વિચાર્યું. અને આપણે તો જાણતો હોય કે આ નરાધમ જૂઠો છે, છતાં એમ કે ભાઈ એ તો વ્યવહાર છે. આપણે વ્યવહાર નથી, વ્યવહારની ઔપચારિકતા છે, પણ ઔપચારિકતાની અંદર જયારે કહેવામાં આવે છે ત્યારે વી ડોન્ટ મીન ઇટ. જો સાચો સમજણ વાળો હોય તો સમજે કે કેવું છે, પણ હું માનતો નથી. એની દશા સ્વર્ગની થાય, એને કરેલા પાપમાંથી એ તો અધોગતિ સિવાય એને બીજું, પણ છતાં કહેવાય કે એ સ્વર્ગવાસી થયા છે, એમ જ કહેવાય. સ્વર્ગવાસી કહેવાનું કારણ કે અત્યારે નરકે ગયો નથી, પણ પછી એવો જશે કે એનો બાપનો બાપ એને છોડાવી શકશે નહીં. એટલે સારામાં સારો શબ્દ એ કે સ્વર્ગવાસ થયા. ચાલે, સંસાર છે, આપણે તો સમજણ લેવી છે, અને સમજણ લેવી છે એટલે આ શ્રેણીક મહારાજને ભગવાને કહ્યું કે તારી ગતિ તો નરકની થશે અને ગોસાળાની સદગતિ. આ ન્યાય આપણને ન સમજાય, આ ન્યાય આપણને અને આપણી એ બુદ્ધિથી પકડી એટલે આ ન્યાય આપણને લક્ષમાં સદગતિ થઈ. સ્વર્ગ હું નથી કહેતો, હવે એ કહું છું ને કે આપણે નહીં સમજી. એને એનું જે કઈ થોડું ઘણું હતું એ પ્રાયશ્ચિત કરીને એનું કર્મ ખપાવી ભગવાનના શરણમાં ગયો. એણે છેલ્લા 7 દિવસ મહાવીરનું શરણું લીધું. કેવું લીધું? જેવું શ્રેણીકે લીધું હતું. તો એની સદગતિ થાય. આ કર્મના હવે એવું બધું શરણું લીધું એમ શબ્દ છે. અને ભવિતવ્યતાના જે 3 કારણો છે એમાં દુષ્કૃત નિંદા, સુકૃત અનુમોદના અને 4 શરણ. સર્વજ્ઞ દેવ, નિર્ગ્રંથ ગુરુ અને કેવડી પ્રરૂપિત અનુસરણ. એ શરણાથી જીવ પોતે જો અર્પિત થાય છે તો કે છે એની ભવિતવ્યતા ઉત્તરોત્તર એકદમ વધે છે. અને એ ભવિતવ્યતા માટે કીધું કે પ્રતિક્રમણ જેવું એક આવશ્યક વિધિ ક્રિયા ભગવાને પણ કીધી નથી, આચારંગમાં એ આપી, સાધુને પણ આપી, શ્રાવકને પણ આપી. બાકીની બાબતમાં ક્યાંય ભગવાને આજ્ઞા નથી કરી કે આમાં છઠ જ કરવા, માંસ કમળ કરવા, આમ કરવું તેમ કરવું, એનાથી આ થાય કીધું છે. પણ ભવિતવ્યતા જીવની વધારવી હોય તો શું કરવું? તો કે દુષ્કૃતની નિંદા, એમાં એકેય વ્રત નથી, એકેય બહારની વિધિ નથી. સુકૃતની અનુમોદના કરજે તું. અને સુકૃત એટલે આત્મિક. સુકૃત એટલે નહીં કે બહુ સારું તે ચોરી કરીને થોડુંક દાન દઈ આવ્યો, બહુ ધન્યવાદ તને, તારું બહુમાન કરવામાં આવે, એવી વાત અહીંયા છે. પરમાર્થ માર્ગમાં આવી છળની, વંચનાની, કપટની કોઈ વાત હોતી નથી. સુકૃતની અનુમોદના કર. ગોસાળાએ સુકૃત કર્યું તો એની અનુમોદના છે, સુકૃતની અનુમોદના. અને ચાર, ગમે તેવો જીવ છે જો છેલ્લે પોતાના અહમનો વિલય થાય છે. શરણું એટલે શું? શરણાગતિનો અર્થ શું? અહમનો. તો જે અહમ ભાવથી અનંતકાળ સુધી પોતાના દુષ્કૃત્યોનું સમર્થન કરતો હતો, એ અહમ ભાવ જ છેદાઈ ગયો. કૃપાળુ દેવે એને આત્મસિદ્ધિની અંદર બહુ માર્મિક ભાષામાં સમજાવ્યું કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એ મને નથી કીધું ચારિત્ર લીએ તો, એટલે દીક્ષા લીએ તો, સ્વચ્છંદ રોગ. સ્વચ્છંદમાં જે હુંપણાની જે આ આભાસી એની પોતાની પર્યાય છે, એ પર્યાયની અંદર એને હુંપણાની એટલો બધો ભાવ છે, અને એને કારણે થઈને એ સર્વજ્ઞના વચનનો પણ પૂરેપૂરો સ્વીકાર કરતો નથી, કેમ કે એને સ્વચ્છંદ આડું આવે છે. માર્ગમાં સ્વચ્છંદ પ્રતિબંધરૂપ છે, પ્રતિબંધરૂપ છે. અને સાચો સાધક અપ્રતિબદ્ધ થવો જોઈએ, એટલે એને પોતાના અહમનું પણ પ્રતિબદ્ધપણું વર્તતું નથી. એનો અવશ્ય મોક્ષ શબ્દ મૂક્યો ભગવાને, ચોક્કસ છે. તો એ અહીંયા એ વાત 18મી ગાથામાં પૂરી કરી. 19મીમાં લઈએ આપણે, હા 59 વાંચો, જ્યાં
નિજ દર્શન સન્મુખ તે લહતા સૌખ્ય અનંત, તે વિણે પુણ્ય કરે છતાં સહતા દુઃખ દુરંત. જેઓ નિજ શુદ્ધ આત્મદર્શનરૂપ સમ્યક દર્શનની સન્મુખ છે, તેઓ અનંત સુખને પામે છે. પણ તેથી બીજા જીવો પુણ્ય કરવા છતાં સમ્યક દર્શન રહિત હોવાના કારણે અનંત દુઃખ સહન કરે છે. નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિરૂપ નિશ્ચય સમ્યક્ત્વની સન્મુખ થયેલા સત્પુરુષો ધર્મપુત્ર યુધિષ્ઠર, ભીમ તથા અર્જુનની સમાન આજ ભવમાં મોક્ષરૂપ અવિનાશી સુખને પામે છે. તેમજ કેટલાક નકુલ અને સહદેવની સમાન અહમિન્દ્ર પદના સુખ પામે છે. પરંતુ જેઓ સમ્યક દર્શનથી રહિત છે, તે મિથ્યા દ્રષ્ટિ જીવો પુણ્ય પણ કરે છે છતાં તે મોક્ષના અધિકારી થતા નથી અને સંસારમાં જ પરિભ્રમણ કરે છે. સમ્યક દર્શનનું મહત્વ દેખાડ્યું છે કે જે સમ્યક દર્શની છે તે મોક્ષરૂપ અવિનાશી સુખને જરૂરથી પામે છે, પણ જેઓ પુણ્ય કરે છે પણ સમ્યક દર્શન રહિત છે તો તેઓ મિથ્યાત્વી જીવો, મોક્ષના અધિકારી નથી થતા અને સંસારનું જ પરિભ્રમણ વધાર્યા કરે છે.
સમ્યક દર્શન સન્મુખ જીવો સૌખ્ય એટલે સુખ, આત્મસુખ અનંત પ્રકારનું એને મળે છે. પછી એ મોક્ષ એનો અનંતર હોય કે પરંપરો, અનંતર એટલે તદભવે અને પરંપર એટલે ભવની પરંપરાએ, બીજા ભવે, ત્રીજા ભવે, એ પ્રકારે. પણ એ સૌખ્ય, સૌખ્ય એટલે આત્મિક સુખ. બરાબર છે. સમ્યક દર્શનની સન્મુખ છે એ સંસારથી વિમુખ કરો ને, લક્ષમાં આવી ગયો પેલી ભૂમિકા. મિથ્યાત્વ કોને કહેવાય? પેલું ગુણસ્થાનક કોણ? પેલું ગુણસ્થાનક છે નહી કે અવગુણ સ્થાનક છે? ગુણ સ્થાનક છે અને છે મિથ્યાત્વ, છતાં શબ્દ ગુણ સ્થાનક વાપરો શું કામ? એ સમ્યક સન્મુખ થયો એને સંકેત જ પ્રાપ્ત કરવું છે, પહેલેથી ક્યાં જાય? ચોથે જ તો ચોથાની સન્મુખ જે થયો છે એને પેલા ગુણસ્થાનકમાં કહેવાય. ચોથા ગુણસ્થાનક એટલે સંકિત સમ્યક દર્શન, એની સન્મુખની જે આરાધના કરે છે કે મારે ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરવું છે. બીજું ત્રીજું તો કોઈ ચડવાનું ગુણસ્થાનક નથી, પણ પડવાનું છે, સ્થિરતાનું છે, પણ એને ગૌણ કરો. શાસ્ત્રીય પરિભાષામાં સમજવું હોય તો શાસ્ત્રીય પરિભાષામાં જ સમજવું હોય કે પેલો ચોથા માટે પ્રયત્ન કરે છે તે પેલો, આપણી દ્રષ્ટિએ કહીએ તો બીજું પગથિયું. ચોથું ભલે ચોથું કહીએ પણ એ બીજું, એના પછીનું પગથિયું શું? એનું ઉર્ધ્વારોહણ કરવું હોય તો મિથ્યા દર્શનમાંથી ઉર્ધ્વારોહણ શું થાય? સમ્યક દર્શન. તો પેલા ગુણસ્થાનકે એને સંકિત નથી. ઘણા ઘણા એના માર્ગાનુસારું કહીએ કે માર્ગને જુદા માર્ગસ્થ કહીએ, એ કક્ષા ગમે તે હોય, એકથી ચાર દ્રષ્ટિમાં કોઈ પણ કક્ષા હોય, યશોવીજી મહારાજે એની ચાર એટલે યશો હરિભદ્ર સૂર્ય એની ચાર અવસ્થા આપી છે કે માત્ર મિથ્યાત્વ, પણ મિથ્યાત્વ કેવું મોડું પડતું જાય છે, પેલી દ્રષ્ટિથી બીજી દ્રષ્ટિમાં મિથ્યાત્વ મોડું પડ્યું, બીજામાંથી ત્રીજામાં મોડું પડ્યું, ત્રીજામાંથી ચોથામાં મોડું પડ્યું. કૃપાળુદેવે વ્યાખ્યાન સારની અંદર એક શબ્દ પ્રયોગ વાપર્યો, વાક્ય પ્રયોગ, મિથ્યાત્વથી મિથ્યાત્વ મોડું પડે છે, મંદ થાય છે. હવે જે સમજી શકતા નથી એને એટલું ઉહાપો કર્યો કે આ વાત જ આખી અજ્ઞાનની છે, મિથ્યાત્વથી કોઈથી મિથ્યાત્વ મંદ થાય? સમજે નહીં, વાત સ્વીકારવા તૈયાર જ ન થાય. અને એને કારણે આ પંડિતાઈ જ્યાં છે ત્યાં સમજનો અભાવ છે. પંડિતની દ્રષ્ટિએ સાચો છે કે મિથ્યાત્વથી મિથ્યાત્વ મંદ થાય, આ વાત સિદ્ધાંતથી વિપરીત છે એમ એને લાગે. લગભગ 10 થી 12 વર્ષ થયા હશે અને જબરજસ્ત એટલે વ્યાખ્યાન સારનું એ જ આપણે આવ્યું હતું વાંચનમાં, એટલે અન્યત્ર મારે એ સમજાવવાનું હતું, મેં એ લીધું હતું આપણું વાંચનમાં. અને એક ભાઈ એની અંદર જબરજસ્ત હતો, વિરોધી જબરજસ્ત, અને એને કીધું કે આ બધી જ તમે શાસ્ત્ર વિપરીત પ્રવૃત્તિ કરો છો, નરકમાં જશો. મેં કીધું મારી કોઈ પ્રવૃત્તિ નથી, હું તો જેટલું ભગવાને કહ્યું છે એ વાંચું છું અને જેટલું મને સૂજે છે એટલું સમ એ શક્ય છે, એમણે કીધું જ શક્ય છે, મારી સમજણમાં થોડોક અભાવ હોય એ હું માન્ય કરું છું. હમણાં મને મળ્યો 12 વર્ષ પછી, મને કે માફી માગું છું. મેં કે શું કામ? પણ તો કે તમે જે કીધું હતું ને મિથ્યાત્વથી મિથ્યાત્વ મોડું પડે મન, એ હવે મને સમજાણું છે કે અનેક જગ્યાએ હું જઈ આવ્યો, એટલી સાધના કરી, એટલી જગ્યાએ શિબિરોમાં જઈ આવ્યો, આ બધી વાત મને પકડાતી નહોતી, પણ હવે મને પકડાય છે કે મિથ્યાત્વથી મિથ્યાત્વ મંદ થાય છે અને હવે મારી વાત કોઈ સમજવા તૈયાર નથી. મને કીધું પણ એ ચિંતા છોડી દે, એ ચિંતા છોડી દે, તારી વાત કોઈ ન સમજે તો કઈ નહીં, તું સમજસ ને, તું સમજસ ને, એને ગણું. આપણે ઘણી વાર આપણી સમજણ કોક માન્ય કરે તો જ આપણને માન્ય છે, એનો વાંધો છે આ ઉષ્મા બેન. બધા વ્રત તપ કરીએ એ આત્માને તો હજી જાણ્યો નથી, ત્યાં સુધી બધા વ્રત તપ કેવા છે, છતાં જ્ઞાનના કારણ છે કે નહીં? તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણ વ્રત તપ જપાદી બ્રહ્મલગ જહા લગી તહા લગી નહીં સંતકી પાઈ. આ બધા તારા વ્રત તપ જપ મિથ્યા છે, ક્યાં સુધી? જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી. પણ છતાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઈચ્છે, કારણ કે તારું મિથ્યાત્વ મંદ આજ કરશે, ભોગ નહીં કરે. તું રોજ સ્વાધ્યાય કરીશ એ અત્યારે તારો સ્વાધ્યાય મિથ્યાત્વનું પુરુષાર્થ છે, કેમ કે તને આત્મતત્વની સમજ નથી. પણ જે દી સંકિત થશે તે દી એમ જ થશે. પણ તું એમ સમજ કે ના રોજ થિયેટરમાં જોઉં ને ટીવી જ જોઉં તો કોઈ દી સંકિત થશે? એ ક્રિયા એવી છે કે એમાંથી ભાવ પ્રગટે છે, જો સમજી લો. આ ક્રિયા એવી છે કે જેમાંથી, જો ભાવ વિનાની ક્રિયા એક પણ ફળ આપતી નથી, પણ ભાવ નિર્માણ થવાનું કારણ ક્રિયા છે. વિચાર કરીએ કે પરમાત્માના દર્શન કરવા ગયા હોય તો નથી પરમાત્માના સ્વરૂપની ખબર, નથી આત્માના સ્વરૂપની ખબર, પણ ક્રિયા શું કરીએ છીએ? હાથ જોડે છે. આપણો વ્યવહાર જે ક્રિયા બતાવી, વિધિ બતાવી છે, ગુરુ મહારાજ પાસે ખમાસણું દઈએ છીએ, પરમાત્મા પાસે ખમાસણું, મનમાં ભાવ આદરનો થાય છે, ક્રિયા શું જન્માવે છે? તો નાના બાળકને કે જે કરે એમ ન કહું તમાચો માર. અને હવે છે બરાબર છે, આપણે ભણેલા ગણેલા છીએ ને, આપણે એડવાન્સ છે, એટલે આપણે છોકરાને કંઈક સેકન્ડ કર. આ સેકન્ડ કરનારો કોઈ બી એને આદર નહીં આપે. પણ આવતી પેઢીનું સત્યાનાશ જ જેને નક્કી કર્યું છે મા બાપે ઇંગ્લિશ ભણતર ભણાવીને, એને તો કંઈ કહેવાનું આપણે છે જ નહીં. હા, તમે બહુ પરિચિત છો. જ્ઞાની કહે છે કે ક્રિયા છે એ ભાવની ઉત્પત્તિનું કારણ છે. જો એ ક્રિયા વિધિવત કરવામાં આવે, ઉપયોગ સાથે એવું શીખડાવો, તો એ ક્રિયામાંથી પણ એને આદર ભાવ પ્રગટશે. આ સંસ્કાર ક્રિયાના હોય તો આ જન્મમાં નહીં, ભવો ભવની અંદર પણ. સિંહના ભવની અંદર એને મુનિને જોયા, ચારણ મુનિને, અને એને થયું કે આવું મેં ક્યાંક જોયું છે. પોતાની મુનિપણાની અવસ્થા એને સ્મરણમાં આવે છે, અનંત કાળની. અને એ જે સંસ્કાર હતો ત્યારે જ્ઞાન તો થયું નહોતું, નહીતર તો સિંહમાં ક્યાંથી હોય. પણ એ ક્રિયા એને ભાવ જન્માવી દીધો અને એના મુનિઓ પ્રત્યે આદર થયો, તો એ સામે નતમસ્તક કરીને બેસી ગયો. હાથી કલિકુંડની અંદર રોજ તળાવમાં જાય, એક કમળ લે, અને મુનિ ધ્યાનસ્થ પાર્શ્વનાથ ઉભા છે કૌશક ધ્યાને, અહીંયા જઈને એક ફૂલ અર્પણ કરે અને રોજ પાછો આવે. કેટલી અદ્ભુત વાતો બધી આવે છે, પણ વાત મુશ્કેલી ત્યાં છે કે જ્યાં એકાંત પકડાય છે ત્યાં એકેય સમાધાન મળતું. એકાંત એકાંત, અરે ભાઈ નથી તો પણ એને સંસ્કાર ક્રિયા, ક્રિયા એવી કરાવો કે જેનાથી ભાવ પ્રગટવા જોઈએ. ક્રિયા ભાવની ઉત્પત્તિનું કારણ છે. જો એ ક્રિયા શાસ્ત્ર વિહિત હોય તો, શાસ્ત્ર વિહિત એટલે શાસ્ત્રે સંમત કરેલી હોય તો. એટલે આપણે સામાયિક પછી કરીએ, સામાયિક પછી છેલ્લું સામાયિક પારીએ ત્યારે શું કહીએ? સામાયિક પારતા કોઈ અવિધિ દોષ થયો હોય, સામાયિકના બાર દોષ બોલીએ છીએ, પ્રતિક્રમણ પછી પણ એ કહીએ છીએ, ત્યારે એ દોષ કયો કહીએ છીએ? અવિધિનો. કે પ્રભુ આપે જે કહ્યું છે, જ્ઞાનીઓએ જે આજ્ઞા આપી છે, માર્ગ ભલે છે અમે તો મિથ્યાત્વી છીએ, પણ માર્ગનું આચરણ કરવામાં પણ અમારાથી વિધિની કંઈ ચૂક થઈ હોય તો અમે. આ એને પરંપરાગત એનું મિથ્યાત્વ મંદ કરીને એનામાં સંકેત પ્રગટાવશે પરમાત્મા પ્રભુ. અભય કુમારે વિદેશના લોકો સાથેની મૈત્રીનો ક્રમ હતો એટલે કંઈક ને કંઈક ગિફ્ટ મોકલવાની, તો એણે અનાર્ય દેશના રાજાને એક ચંદનના કાષ્ટની જિનેશ્વરની પ્રતિમા સરસ મજાના બોક્સમાં કરીને મોકલી. અને આર્દ્રકુમારે જ્યારે જોયું કે લે તને ભારતમાંથી મગધરાજના યુવાને તારા માટે પણ મોકલી છે, રાજા કે અમારી આ તારી, એણે જ્યારે ઉઘાડીને જોયું તો જિનેશ્વરની પ્રતિમા જોતા એનામાં વિતરાગનો આદર પ્રગટ્યો. એ આદર પ્રગટ્યો એના આધાર ઉપર એણે કહ્યું કે મારે એ દેશમાં જવું છે, મારા ભાઈબંધને મળવું છે. એ ભાઈબંધને મળવું છે એટલે અભયકુમારને મળવા, અને અભયકુમાર એને કહ્યું કે તમે મને પ્રતિમા મોકલી છે, આ જે છે આવું કોઈ હોઈ શકે ચારિત્ર, તો એને ભગવાન મહાવીરની પાસે દર્શનમાં લઈએ. આર્દ્રકુમાર વિકસિત થાય છે. આ બધી જે કંઈ કહીએ માયથોલોજી એટલે પૌરાણિક વાદ, જેને કે અધ્યાત્મની અંદર બુદ્ધિવાદની સામે ટકરાય, બુદ્ધિવાદની સામે આ ટકરાય. અને આપણે જેમ જેમ આ બધું વ્યવહારિક શિક્ષણ વધે એમ બુદ્ધિવાદનું જોર, આ અહમ વધતું જાય છે. આપણને ક્યારેય ખ્યાલ ન આવે કે આપણું ભણતર, આપણું જ્ઞાન, આપણું શિક્ષણ, આપણે જે કંઈ પ્રવાસ કરીએ છીએ, આપણું જે નોલેજ વધારીએ છીએ, આ જાણે અજાણે નોલેજ તો આપે જ છે પણ સાથે આપણા અહમને ગાઢ કરે છે. એટલું ગાઢ કરે છે કે હવે ગમે તેની સાથે આપણે ગમે તેવી ટીકા કોમેન્ટ્સ કર્યા જ કરીએ, અને એમાં જાણી આપણી પોતાની માનતા અનુભવ કર્યા કરીએ. આનું આમ છે, ખબર નથી, અભ્યાસ કર, જરા એના ઊંડાણમાં જા, એનો મૂળ તત્વમાં જા, અને તત્વ દ્રષ્ટિથી પછી કરવું હોય તો ગમે એટલી ટીકા કરતો. જ્ઞાનીઓ કે છે ટીકા કરવી, પણ કઈ દ્રષ્ટિથી કરવી? તત્વ દ્રષ્ટિથી ટીકા કર, બાહ્ય દ્રષ્ટિથી નહીં. મિથ્યાત્વથી મિથ્યાત્વ મંદ થાય છે. વાત બેસશે. તો અહીંયા સમ્યક દર્શનની સન્મુખ થવાથી પણ પૂર્વી એ સમ્યક દર્શનની સન્મુખતા એટલા પ્રમાણમાં આવે જેટલા પ્રમાણમાં એને સંસારથી વિમુખ, પરની વિમુખતા એટલી સ્વની સન્મુખતા, જળની વિમુખતા એટલી ચેતનની સન્મુખતા. અત્યારે કેવળ પરમય હતો, કેવળ જળમય હતો, એમાંથી થોડી વિમુખતા આવી તો બાકીનું એટેન્શન જાય ક્યાં? 100% આમાં હતો, સગા સંબંધી સ્વજન મિલકત માલ એની અંદર 100% એનો પ્રેમ બધો એમાં જ ઢોળાયેલો હતો. એમાંથી 10-15% ઘટી ગયો, જાય ક્યાં? સ્વ તરફ જાય, પરમ તત્વ જાય, જે તત્વ દેખાતું નથી એ અરૂપી તત્વ જાય. ભલે ત્યારે માત્ર અત્યારે શંકામાં છે, આમ હશે કે નહીં હશે. ત્યાં એનું મોહિનીય ગયું, મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મોહનીય આવ્યું. એ કઈ પ્રકૃતિમાં છે? કે સંકિત નથી, મોહનીય છે, કે આ તો બધું દેખાતું છે બરોબર નથી, કંઈક બીજું હોવું. એનો જેથી ક્ષય થાય તેથી સંકિત થાય, સાત પ્રકૃતિનું. સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, આ ત્રણ, પછી ઓલા અનંત અનુબંધીના 4 છે. આ બધું આખું દ્રવ્યનો યોગના આધારથી સમજવાની વાત છે. પણ આપણે ક્યારેક ખ્યાલ આવવો જોઈએ, અથવા તો ન થતો હોય તો કઈ વાંધો નહીં, એ ઓટોમેટિક જ થયા કરે છે, કે સમ્યક સન્મુખ ક્યારે થયો હોય? કોક કેટલા વખત સુધી ક્લબમાં અહીંયા ત્યાં જાતો હોય, અને હવે એ રોજ દેરાસર કે રોજ મહારાજના દર્શન કરવા જતા આપણે થઈને કે ક્યાંક આને ધક્કો, કે એના ધંધાથી વેપારથી ભોગથી વિમુખ થયો. અહીંયા સન્મુખ ક્યારે થયો? તો ત્યાંથી વિમુખ થયો તેવો જ. જો અહીંયા ઓતપ્રો 100% હોત તો અહીંયા એને આવવાની જરૂર, એનું પ્રેરણાબળ કંઈક કામ કરે છે. એટલે સમ્યક દર્શનની સન્મુખ થયો આવા સન્મુખ જીવો એને પુણ્યશાળી કીધા છે, એને ભાગ્યશાળી કીધા છે. એટલે આપણે જ્યારે ધર્મસ્થાનમાં કહે એટલા માટે કે તમે પરથી વિમુખ થઈને અહીંયા તો આવ્યા છો, માટે પુણ્યશાળી છો. પુણ્યશાળીઓ લાભ લ્યો એમ કહે. તો પુણ્યશાળી શું કામ કીધા ને? હમણાં આગળ કીધું કે એ બધા પાપી છે, પણ ત્યાં તત્વની અપેક્ષા એ પાપી છે, પણ વ્યવહારની અપેક્ષા એ, નિશ્ચયની અપેક્ષા એ પાપી અને વ્યવહારની અપેક્ષા એ. હવે હું નિશ્ચયને જ માનું છું અને વ્યવહારને નથી માનતો. અરે નિશ્ચયમાં જવા માટે વ્યવહારથી જ એ નિશ્ચયમાં જવાનો છે, માટે તું એને પુણ્યશાળી કહે. તું એને જેટલો પુણ્યશાળી કહીશ અને એનો જેટલો એની પ્રસન્નતા પ્રમોદ ભાવ આવશે એને, એટલો એ પાપી મટશે. કોઈને પાપી મટાડવો હોય તો એનું પણ એક સાધના, કે આપ તો પુણ્યશાળી છો, આપને આ ન શોભે. આપ પુણ્યશાળી છો, આપને આ ન શોભે. આ સ્યાદવાદ, આ અનેકાંત, આ સુકૃત અનુમોદના જો એને એક જ, એનેથી પોતાની ભવિતવ્યતા પણ વધે છે. ના ના, જોયું હવે તો 4 દિવસે મંદિર આવતો થયો એટલે મને જ જાણતા તારા ધંધા શું છે. આ સુકૃત અનુમોદના નથી, આ તારી ભવિતવ્યતા જરાય વધતી નથી તો જગતનો કાજી થામા, આ તારું દુષ્કૃત છે અને ભાનમાં આવતું નથી, આની તો તારે નિંદા અને ગ્રહ કરવી પડે કે મેં ક્યાં કોઈ જીવને દુભવણી કરી. આ કિલામણાને પછી બોલે બધું, પણ એકેય શબ્દો એનો ભાવ પકડવો, કોઈ જીવને સતામણા કિલામણા દુભવણી, આનો કઈ અર્થ સમજાય ખરો? એ રીતે આખું ચાલે છે. આ ગાથા આપણે અહીંયા 59 અત્યારે અહીંયા પૂરી કરીએ છીએ. આજે જરા સમયસર પૂરું કરવું છે, વિશેષ અવસર એટલે સ્વર્ગ, ઉચ્ચ સ્વર્ગ, સ્વર્ગની ઉપરની ગતિ. પણ ઓલા પુસ્તકો જો લાવ્યા હોય
આવતીકાલે
તો અહીંયા આપી દેજો કોટકભાઈને.
સાગોડિયા જવા માટે આવતીકાલે સવારે શુક્રવારે 6 વાગે નીકળવાનું છે. અહીંયા જ બતાવવાનું છે મંદિરે.